તારીખ 2/10/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 838-843 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 408
સમાગમમાં બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવા સંબંધમાં યથા સુખ પ્રવર્ષો પ્રતિબંધ નથી પ્રતિજ્ઞા આપવાના કોઈ પ્રસંગ સંબંધી અભિપ્રાય પૂછાવેલો હશે તો એમાં કોઈ પ્રતિબંધ નથી તો પ્રતિજ્ઞા લેવા આવે તો આપવી છે શ્રી લલ્લુજી મુનિ તથા દેવકરણાદિ મુનિઓનું જેને સ્મરણ પ્રાપ્ત થાય મુનિઓ પ્રત્યે કાગળ મળ્યો હતો એ જ વિજ્ઞા આપણ લખી શકાલે લખવામાં શ્રી રાજચંદ્ર દેવ એમ લખ્યું છે પોતમ પોતે જ લખ્યું છે દેવ શબ્દ પોતે વાપર્યો છે સૂચક છે જરા પોતે પોતાનો આત્મા નમસ્કાર કરવા યોગ્ય છે પોતાનો જ આત્મા દેવ છે ખરેખર તો પરમ ગુરુ સર્વજ્ઞ દેવ પોતાનો આત્મા જ છે હું આત્માનું બહુ માનવા ચૂકવણો ત્યાં છે પેલા રાજચંદ્ર એવો શબ્દ લખતા હતા હું રાજચંદ્ર શબ્દ અહીંથી વાપરું છું કાવ્યમાં વાપર્યું છે પૂર્વ ઉત્સવમાં તો પણ નિશ્ચય રાજચંદ્ર મને નહીં રહ્યો રાય અને રાજ ચંદ્ર અને ચંદ્ર એક અર્થમાં છે ને પત્ર 839 ઘણો કરીને અંબાલાલભાઈ ઉપરનો છે અપાર મહામોહ મળે અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરુષ તજા તે શ્રી પુરુષ ભગવાનને નમસ્કાર અપાર મહામોહ જળ દર્શનનો છે એ અપાર મહામોહ જળ છે જેમ સમુદ્રમાં અપાર જળ હોય છે એવો આ દર્શનનો જળ એવો છે અનંત અનંત કાળથી બીજા અનેક પ્રકારના દેહ કષ્ટના પ્રયોગો કરવા છતાં પણ દર્શનને જીતી શકાયો નથી ઉગ્રમાં ઉગ્ર તપશ્ચર્યા કરી છે ઉગ્રમાં ઉગ્ર સંયમ પાડ્યો છે તો પણ દર્શનનો એવો ને એવો રહ્યો છે એને ધીર રહીને સ્વરૂપની અંદર જેણે પોતાની મતિને પરોવી છે એને ધીર કહે છે જેમના સોયના નાકામાં દોરો પરવો હોય ઝીણ સોય હોય ઉતાવળે ન થાય સૂક્ષ્મ એવો જે આત્મ સ્વભાવ એને ગ્રહણ કરવામાં મતિની ધીરજ ઘણી હોય ત્યારે એ કાર્ય થાય છે અંતર્મુખ થવું અંતર્મુખ થઈને સ્વરૂપનું ગ્રહણ કરવું એ અત્યંત ધીરજનું કામ છે યોગના પ્રયોગો કરવાવાળા પરિણામની ચંચળતા એટલી ઘટાડે કે રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ આદિ પ્રાપ્ત થાય છતાંય સ્વરૂપ ગ્રહણ કરવું એ એથી આગળની વાત છે સ્વરૂપને ગ્રહણ કરવો એ તો એથી આગળની વાત છે
Thank you.
મહામૂળને તરનારા પુરુષોને ભગવાન પુરુષ ગણીને નમસ્કાર કર્યા છે. અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભાવ નિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. પત્રના શરૂઆતમાં બે નમસ્કાર વચનો લખ્યા છે. પહેલા નમસ્કાર વચનો સંસારના તરનારા એવા ભગવાન પુરુષને કર્યા છે, બીજા નમસ્કાર સમ્યક દર્શનને કર્યા છે. સમ્યક દર્શનને નમસ્કાર કર્યા એટલે એમાં ત્રણેય કાળના સમ્યક દ્રષ્ટિઓ આવી ગયા. એક સમ્યક દર્શનને નમસ્કાર કરે એટલે ત્રણેય કાળના સમ્યક દ્રષ્ટિ એમાં આવી ગયા. શા માટે સમ્યક દર્શન નમસ્કાર કરવા યોગ્ય છે? એક સમયમાં મતિ શ્રુત જ્ઞાન જે ભાવના કારણ રૂપ થતું હતું તે ભાવના અભાવના કારણ રૂપ થવા લાગ્યું. જે નવો ભાવ થવાના કારણ રૂપ હતું એ ભાવનો પ્રતિબંધ ભાવ અટકી જાય હવે એવી એને આખી જ્ઞાનની જાતિને બદલી નાખે. એક સમયમાં જેણે જ્ઞાનની મતિ શ્રુત તો મતિ શ્રુત જ છે, મતિશ્રુત પલટીને કોઈ કેવળ જ્ઞાન નથી થયું સમ્યક દર્શન થયું ત્યારે, પણ તે જ મતિશ્રુતની જાતિ પલટીને ભાવના અભાવરૂપ પ્રવૃત્તિ જે જ્ઞાનની મતિશ્રુતની થવા લાગી એની એને આત્મકલ્યાણમાં નિમિત્ત થયું. તો કે એ સમ્યક દર્શન પોતે જ આત્મકલ્યાણની મૂર્તિ છે નથી, સમ્યક દર્શન પોતે આત્મકલ્યાણની મૂર્તિ છે. સત્પુરુષમાં પણ એ ભાવ પાસે છે કે મારા આત્મકલ્યાણની આ મૂર્તિ છે, એમનું તો આત્મકલ્યાણ સાથે છે પણ મારા કલ્યાણમાં પણ એક એમ ભગવાનની પ્રતિમા છે, એમ આ જે સજીવન મૂર્તિ છે એને સજીવન મૂર્તિ કહી છે. જો સમ્યક દ્રષ્ટિને નમસ્કાર ન થાય અને આયા પોતે જ્ઞાની થઈને 31મા વર્ષે સમ્યક દર્શન ને નમસ્કાર કરે છે તો મનીયો કરે છે સમ્યક દર્શન ને નમસ્કાર. જે સમ્યક દ્રષ્ટિને નમસ્કાર લખ્યા છે મુનિઓ એ સમ્યક દર્શનને નમસ્કાર લખ્યા છે. ખરેખર એની તો પૂજા છે, પૂજવા યોગ્ય છે. સમ્યક દર્શન તો પૂજવા યોગ્ય છે, સમ્યક જ્ઞાન પણ પૂજવા યોગ્ય છે, સમ્યક ચારિત્ર પણ પૂજવા યોગ્ય છે. નમસ્કાર કરવો, પૂજન કરવો, વંદન કરવો, સ્તુતિ કરવી એ બધા પૂજાના અંગ છે. નમસ્કાર પોતે પૂજા છે, નમસ્કાર પોતે એક પૂજાનું જ અંગ છે. ખરેખર તો આત્મસિદ્ધિની પ્રત તથા કાગળ પ્રાપ્ત થયા નકલ કરાવી છે. નિવૃત્તિ યોગમાં સત્સમાગમની વૃત્તિ રાખવી યોગ્ય છે. નિવૃત્તિ હોય ત્યારે પણ સત્સમાગમની વૃત્તિ રાખવી, સત્સમાગમ ન હોય ત્યારે કાંઈ નહીં હોય, આપણે શાસ્ત્ર લઈને બેસી જાઓ એમ નહીં, ત્યારે ઈચ્છા અને ભાવના તો સત્સમાગમની રાખવી જ એમ કે છે. જેમ કોઈ પ્રિયજનનો વિરહનું દુઃખ લાગે એમ સત્પુરુષના સમાગમના વિરહનું જીવને દુઃખ લાગવું જોઈએ. એ વિરહનો તાપ છે જેમ સૂર્યનો તાપ વરસાદને લઈ આવે છે, ઉનાળામાં સૂર્ય ઘણો તપે તો વરસાદ પણ ઘણો આવે, એમ વિરહનો તાપ છે એ સત્સમાગમ રૂપી શાંત જળને લઈ આવે છે. આ કુદરતની વ્યવસ્થા છે, વાદળા થવાને આવવા એ કુદરતની વ્યવસ્થા છે. વાદળા થાય છે તો ત્યાં સમુદ્ર ઉપર થાય છે, પાણીનું બાષ્પીભવન થઈને વાદળા બંધાય છે તો ત્યાં બંધાય છે, પછી જમીન ઉપર આવે છે પાછા, એ કઈક દોરી બાંધીને કઈ ખેંચી શકાતા નથી, કુદરતની વ્યવસ્થા છે. એમ વિરહના અગ્નિના તાપથી વિરાગ્નિ કહે છે, સત્પુરુષના યોગમાં જીવને લઈ જાય છે, ઉત્પન્ન કરે છે. ત્યાં આયા ન હોય તો જ્યાં હોય ત્યાં એને નવાંતરમાં ઉત્પન્ન કરી દે. પત્ર છે આગળ, સત્સમાગમના વિયોગમાં વિરહ પ્રાપ્ત થાય છે, એનું ફળ શું છે એ બે વાત લખશે. સત્પુરુષ ન મળે તો એમ કે કોઈ કેટલો 371 યાદ છે નથી. માયામય અગ્નિથી ચૌદે રાજલોક પ્રજ્વલિત છે, એટલે ચૌદે લોક રાજલોકમાં ચૌદે બ્રહ્માંડમાં સંસારના જીવો હળગે છે એમ કે છે. શું દુઃખની અગ્નિમાં હળગે છે તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે, અને તેથી જીવ પણ તે ત્રિવિધ તાપ અગ્નિથી ભયા કરે છે. તેને પરમ કારુણ્ય મૂર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે, પરમ કારુણ્ય મૂર્તિ ત્યાં લીધું છે. તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે આ કાળમાં. પણ એ જ વસ્તુની ચિંતા રાખવી, ભલે પ્રાપ્તિ દુર્લભ હોય, ન દેખાતા હોય, તો પણ એની જ ચિંતા રાખવી. સ્વપ્ન વિશે પ્રીતિ, સતરૂપ સંતને વિશે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભાળવા યોગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવા વૈરાગ્યાદિ ચરિત્રવાળા પુસ્તકો, જો પુસ્તકો એવા લેવામાં આવશે, વૈરાગ્યાદિ ચરિત્રવાળા પુસ્તકો અને વૈરાગી સરળ ચિત્તવાળા મનુષ્યનો સંગ. શું કોનો સંગ કરવો? વૈરાગી અને સરળ ચિત્તવાળા મનુષ્યનો સંગ કરવો. શું અસરળતા વક્રતા એવાનો સંગ ન કરવો. એમ હઠ હોય, જીદવાળા હોય, હઠવાળા હોય, અને પોતાની ચિત્ત શુદ્ધિ, સંગ અને પોતાની ચિત્ત શુદ્ધિ એ સારા કારણો છે. શું એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે, અત્રે સમાધિ છે. સેવા પરિણામ મુમુક્ષુ જીવને હોવા યોગ્ય છે, એનો બહુ સારો ચિત્ર આપ્યો છે. વૃત્તિ યોગમાં સત્સમાગમની વૃત્તિ રાખવી યોગ્ય છે. આત્મસિદ્ધિની પ્રત વિશે આ કાગળમાં તમે વિગત લખી તે સંબંધી હાલ વિકલ્પ કર્તવ્ય નથી. તે વિશે નિર્વિક્ષેપ રહેવું. કોઈ વાતનું સૂચન કર્યું હશે, એ વિકલ્પ અત્યારે કાંઈ તમે નહીં કરતા અને ચિત્તનો વિક્ષેપ પણ નહીં રાખતા. લખવામાં વધારે ઉપયોગ હાલ પ્રવર્તવો શક્ય નથી. આટલો પત્ર લખ્યો છે, એનું કારણ નથી આપ્યું કે શા માટે તમે આત્મસિદ્ધિ વિશે વિક્ષેપ નહીં રાખતા. એ વાતમાં તમે વિકલ્પ છોડી દો તો શા માટે એનું કોઈ વિશેષ એમણે કારણ નથી આપ્યું. કેમ કે લખવામાં બાહ્ય વૃત્તિ છે, એમાં ઉપયોગ અત્યારે પ્રવર્તી શકતો નથી. પ્રવર્તાવો હોય તો પણ શક્ય નથી એમ લખ્યું છે, અશક્ય છે. કેવી પરિણતિ ચાલતી હશે કે ઉપયોગ અમુક મર્યાદાની બહાર જાય તો એ થઈ શકતું નથી, અસહ્ય પરિસ્થિતિ થાય છે. ઓમ કર્યો છે છેલ્લે, નામ લખવાને બદલે ઓમ લખેલો છે. આત્માનો વાચક, આત્મા એનું વાચ્ય છે, ઓમનું વાચ્ય છે, આત્માનું મૂળ પરમપદ છે, એ ઓમ શબ્દનો વાચ્ય છે. આઠસો ને ઓગણચાલીસ કેશવલાલ મુથુભાઈ નિમરી, નિમરી વાળા કેશવલાલ ભાઈ ઉપરનો પત્ર છે. મોક્ષ માર્ગ પ્રકાશ ગ્રંથ વિચાર્યા પછી કર્મગ્રંથ વિચારવાથી સાનુકૂળ થશે, કેમ કે એમણે કર્ણાનુયોગની શૈલીથી લખેલો ગ્રંથ છે. મોક્ષ માર્ગ પ્રકાશ ટોડરમલજીનો કર્ણાનુયોગ સંબંધીનો ક્ષેપક્ષમ અને ઉપયોગ ઘણો હતો, એટલે કે એમણે ગોમટ સારની ટીકા લખી છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ એમણે આગમ પદ્ધતિ એટલે કર્ણાનુયોગના પદ્ધતિથી મુખ્યપણે ઘણી વાતોનું નિરૂપણ કર્યું છે. એટલે એ ગ્રંથ પહેલા વિચાર્યા પછી તમે કર્મગ્રંથ વિચારશો. દ્રવ્યમન આઠ પાંખડીનું દિગંબર સંપ્રદાયમાં કહ્યું છે, શ્વેતાંબર સંપ્રદાયમાં તે વાત વિશેષ ચર્ચિત નથી. શ્વેતાંબરના શાસ્ત્રોમાં એ વાતની ખાસ ચર્ચા જોવામાં આવતી નથી. યોગ શાસ્ત્રમાં તેના ઘણા પ્રસંગો છે. સમાગમે તેનું સ્વરૂપ સુગમ્ય થવા યોગ્ય છે. યોગ શાસ્ત્ર એટલે જે યોગના શાસ્ત્રો છે એમાં મનના પરિણામ અને નિમિત્ત નિમિત્ત સંબંધની ઘણી વાતો છે, તો એ રૂબરૂમાં ચર્ચા કરશો. પત્રમાં એટલી ચર્ચા કરવા પોતે ઈચ્છતા નથી. એ પણ સંક્ષેપમાં એક પુરસ્કાર લીધું છે. હા, એમને તો જોયા છે, બધા આગળ ઘણા જોયા છે. લખે છે કે એ વાતની ખાસ ચર્ચા સ્વતંબર સંપ્રદાયના શાસ્ત્રોમાં જોવામાં આવતી નથી. કમળને આઠ પાંખડીનો કમળ હોય ને એવા આકારનો સૂક્ષ્મ પૂતગળોની રચના વાળો છાતીના મધ્ય ભાગમાં એક અવયવ છે. હા, જેમાં આંખ એક અવયવ છે, કાન એક અવયવ છે, એ સ્થૂળ છે, આપણે જોઈ શકીએ છીએ. એમ આ પણ એક પૂતગળ રચના છે શરીરની. મન એ શરીરની એક પૂતગળ રચના છે, જે કમળ આઠ પાંખડીના કમળના આકારે હોય છે. આઠ પાંખડી લખ્યું ને એ દ્રવ્યમાં આઠ પાંખડી એટલે આઠ પાંખડીનું કમળ એવા આકારનું હોય છે, એને દ્રવ્યમન કહે છે. જેમ આ કાનને દ્રવ કાન કહેવાય, ત્યાં ઉપયોગ જાય તેને ભાવકર્ણેન્દ્રિય કહેવાય, ભાવેન્દ્રિય કહેવાય. આંખ છે એ દ્રવ્ય ચક્ષુન્દ્રિય છે, ત્યાં પ્રવર્તા ઉપયોગને ભાવચક્ષુ ઇન્દ્રિય કહેવામાં આવે છે, ભાવેન્દ્રિય કહો. એમ દ્રવ્યમન છે એ દ્રવ ઇન્દ્રિય છે, અને ત્યાંથી વિચારથી એના સંગમાં વિચારથી ઉપયોગ જે ચાલે એને ભાવમન કહેવામાં આવે છે. એટલા સૂક્ષ્મ પરમાણુ છે કે તે ઇન્દ્રિય જ્ઞાનને ગમ્ય નથી, ઇન્દ્રિય જ્ઞાન ગોચર થઈ શકતા નથી. પછી ઇન્દ્રિય જ્ઞાનમાં ગમે તે સાધન લે તો પણ એ જ્ઞાનનો એ વિષય નથી. તો વિચારથી ન્યાયથી પણ સંમત થાય છે, શ્રુત જ્ઞાનમાં એ સંમત થઈ શકે છે. પાંચ ઇન્દ્રિયોનો જ્ઞાન તો એક વિષય પછી એક જગ્યાએ થાય છે. પાંચે ઇન્દ્રિય પોતપોતાનું વિષયનું જ્ઞાન કરે છે, પછી એનો વિચાર એક જગ્યાએ થાય છે. થાય છે કે એટલે એ મનથી થાય છે. એને લાગે ને, એમ એ લાગે, બે લાગે છે. સમાગમે તેનું સ્વરૂપ સુગમ્ય થવા યોગ્ય છે, એટલે રૂબરૂમાં એની ચર્ચા કરશું તો તમને સમજાઈ જશે એ વાત. એમ કેમ છે કેવળ જ્ઞાનનો તો ઘણો વિષય સ્વતંબરમાં નથી, તો ભગવાનને જે રીતે અરિયંત પરમાત્માની દશા સ્થાપી છે એ જોતા કેવળ જ્ઞાનનો વિષય તો એ લોકોને બદલે ઘણો અજાણ્યા છે. પણ સમ્યક દર્શનથી જે અજાણ્યા હોય એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ તો એથી વધારે અઘરું છે સમજવું. શું એટલે તો કહ્યું કે સર્વજ્ઞને પણ સમ્યક દ્રષ્ટિ પણ અજાણ્યા હોય તો એનું ફળ મોટું છે. એટલે એનો અર્થ એમ છે કે કેવળ જ્ઞાન કરતાં સર્વજ્ઞપણું કરતાં સમ્યક દર્શન છે એને જાણવું હજી કાંઈક સુગમ છે, પણ કેવળ જ્ઞાન જાણવું એટલું સુગમ નથી. કેવળ જ્ઞાનનું જાણવું તો એથી વધારે સૂક્ષ્મ છે એ સ્વરૂપ. તો સમ્યક દર્શનથી એ જાણ્યા હોય એટલે કેવળ જ્ઞાનની ભૂલ થવી એ તો આપોઆપ જ છે વગર કીધે. મનોપ્રય જ્ઞાનનો વિષય છે, મનોપ્રય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન જણાયું છે. ઇન્દ્રિય જ્ઞાન નથી પણ અતિન્દ્રિય જ્ઞાન છે મનોપ્રયોગ જ્ઞાન, એટલે એને પ્રત્યક્ષ જ્ઞાનમાં લીધું છે, મતિ સ્મૃતિને પરોક્ષમાં લીધું છે અને પ્રત્યક્ષમાં લીધું છે, પણ પૂરું પ્રત્યક્ષ નહીં હોવાથી અંશ પ્રત્યક્ષ ગણ્યું છે, પણ જેટલું છે એટલું પ્રત્યક્ષ છે. કોષકાળમાં ખાલી એક લીટી લખીને મૂકી દીધી છે. સમાધિ વિશે યથા પ્રારબ્ધ વિશેષ અવસરે એમ લખીને કોઈ સમાધિ વિષયક પ્રશ્ન હશે કોઈનો, આના ઉપરનો પત્ર છે મળતો નથી. પણ એ વિષયમાં કોઈ ખાસ પ્રસંગે યથા પ્રારબ્ધ એટલે જે કાંઈ વચનો નીકળવા હશે તે નીકળી જશે. તથા પ્રારબ્ધ એટલે અત્યારથી ગોઠવીને વાત નથી એમ, તથા પ્રારબ્ધ એટલે ત્યારે જે વચન યોગ હશે તે પ્રમાણે વાત થઈ જશે. બીજા માણસોને વાત કરવા માટે પૂર્વ તૈયારી કરવી પડે છે. અહીંયા પૂર્વ તૈયારીના વિકલ્પનો નિષેધ છે. અહીંયા તો તથા પ્રારબ્ધ જે વાણી જે શબ્દો નીકળવા હશે તે નીકળી જશે. નિશંક જ્ઞાન કેટલું છે, કેમ કે એમને વસ્તુ દર્શન હોવાથી કોઈ અજાણપણું તો લાગતું નથી કે આનો કેમ જવાબ દેશું, કેવી રીતે હશે, કેમ થતું હશે, એ તો કઈ નથી. નીકળવું છે એ નીકળી જશે. વચન યોગનું પ્રકાશ શું થશે તે થઈ જશે. હા, કોઈ કોઈ વાર તો જ્ઞાન દશામાં એવું બને છે કે પોતે વિચાર્યું ન હોય, ચિંતવું ન હોય, એ કહેતી વખતે જ્ઞાન ખુલી જાય. વિકલ્પ કહેવાનો આવે એ વખતે, બોલવાના વિકલ્પ વખતે એ જ્ઞાન ખુલી જાય અને એ વખતે એ વાત થઈ જાય. એની વચન રચના પણ એને પોતે આમ બોલવું એમ વિકલ્પ ન હોય, એને સહેજે સહેજે કોઈ દિવ્ય ધ્વનિ છૂટે એવી રીતે વચન રચના પણ ગોઠવાઈને નીકળી જાય. અને એનું આશ્ચર્ય સાંભળનાર શ્રોતાને તો થાય એટલું નહીં, પણ જ્ઞાનીને પોતાને પણ થાય. કોઈ વાર શું ત્યારે આ શું જ્ઞાનમાં આવી ગયું અને આ શું બોલાઈ ગયું, વિચાર્યું નહોતો, વિકલ્પ નહોતો. ગુરુદેવના પ્રવચનમાં તો અનેક વાર એવું બન્યું છે કે આજનું પ્રવચન તો ધારાધારની વાત નીકળી ગઈ છે, એટલે પોતે પણ નહીં ધારેલું કે એવું બોલાશે. એટલે બોલવાનો વિકલ્પ હોય એ વખતે અંતર્જ્ઞાનના ઉઘાડમાં એવો પ્રકાર ઉત્પન્ન થઈ જાય છે. એનું કારણ સમ્યક દર્શન વખતે જે લબ્ધિ પ્રાપ્ત થઈ છે કેવળ જ્ઞાનની તે છે. કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રાપ્ત થઈ છે તે છે. એટલે પોતાને ખબર નથી લબ્ધિમાં કેટલું પીડ્યું છે, એ તો કેવળ જ્ઞાનની લબ્ધિમાં શું બાકી હોય, ક્યારે શું નીકળે એનો કાંઈ ભરોસો નથી. એની કોઈ ચિંતવના વિકલ્પ પૂર્વ વિચારણા કાંઈ કરવાની જરૂર નથી. જયારે જે નીકળવાનું છે તે નીકળી જશે. યથા પ્રારબ્ધ જાઓ, તમારું નસીબ. હું એમ કે ભાઈ અમે તો મુઠ્ઠી ભરીને ફેંકીએ છીએ, મને નસીબમાં હશે ને હાથમાં જે આવવું છે એ આવી જશે. તો ભાઈ કેવ જ્ઞાનની લબ્ધિમાંથી જે નીકળ્યું વચન પ્રકાશાઈ ગયા છે, પ્રકાશાઈ ગયા લેવા જે પાત્ર હશે, જેનું જેને ગ્રહણ કરવું હશે એ ગ્રહણ કરેલું છે, એ બધું યથા પ્રારબ્ધ છે. એમને બોલવાનો વિકલ્પ નથી અને સામાનો પણ વિકલ્પ અમને નથી. જા તમારી યોગ્યતા સાયનીને તૈયાર કરીને શું આજે જે ગાથા ઉપર પ્રવચન કર્યું હોય એ જ ગાથા પૂરી થઈ ગયા પછી બીજે દિવસે કોઈ એમ કે સાહેબ કાલની ગાથા ફરીને સાંભળવી છે ત્યારે બીજું જ પ્રવચન આવે. તમે કહો પત્ર જો કાલની વાત જ આવે એવું કાંઈ નથી માનવું છું. લગભગ સોંદર કરતા પણ થોડુંક નાનું છે. પંદર પંદર દિવસ ત્યાં રહ્યા છે કાલઠામાં. તમારી વૃત્તિ હાલ સમાગમમાં આવવા વિશે જણાવી, કેમ કે આ પત્ર પહોંચશે તે પહેલા પર્યુષણ નો પણ લોકોમાં ગણાશે. લોકો એમ કે છે હવે અમારા પર્યુષણ આવ્યા. સમાજ તો લોકસંઘના એ ધર્મ કરે છે, દાન દેવું તો પણ લોકસંઘના એ, પૂજા ગોઠવાવી વિધિ વિધાન તો પણ લોકસંઘના એ. એટલે બધું જે લોકસંઘના એ પ્રવૃત્તિ થાય છે એમ પર્યુષણ પણ લોકસંઘના એ આવે છે ને પૂરા કરે છે માણસો. આ દિવસોમાં આપણે પૂજા કરવી, આ દિવસોમાં આપણે દુરા સર્જાવવું, આ દિવસોમાં થોડુંક આમ કરવું, ઉપવાસ કરવો કે ફલાણું કરવું, સામાયિક કરવી કે પ્રતિક્રમણ કરવા, એ બધું શું લોકોને મુખ્ય રાખીને શું કહે છે કે આ પત્ર પહોંચશે તે પહેલા પર્યુષણ નો પ્રારંભ લોકોમાં થયો ગણાશે. કેમ કે વદ બારસ થી પર્યુષણ શરૂ થાય છે, પહોંચતા એક બે દિવસ લાગે એ પહેલા તો પર્યુષણ શરૂ થઈ ગયા છે. સિતંબરના આ તરફ આવવાનું કરો તો ગુણ અગુણ નો વિચાર કર્યા વગર મતાગ્રહી માણસો નિંદે. જોયું અહીંયા પર્યુષણ છે ને એ ત્યાં પર્યુષણ માં અહીંયા રહેવાય કે ત્યાં જવાય, પણ ક્યાં રહેવાથી આત્માને ગુણ થાય અને ક્યાં રહેવાથી આત્માને અવગુણ થાય એનો વિચાર કર્યા વિના નિંદા કરશે. અહીંયા ગામમાં પર્યુષણ છે, આખો આપણું આખું સમાજ આપણું મંડળ આખું પર્યુષણ ઉજવે એવું અહીંયા ઉજવે છે, અને આ તો બધા છોડીને ત્યાં બે જાય છે, લોકોને નિંદાનું કારણ થશે. અને તેવું નિમિત્ત ગ્રહણ કરી ઘણા જીવોને તે નિંદા દ્વારા એ પરમાર્થ થવાનો પરમાર્થ પ્રાપ્તિ થવાનો અંતરાય ઉત્પન્ન કરે. એવા પરિણામ કરશે કે તમે અહીંયા આવશો કાવીઠા તો જે જીવો તમારી નિંદા કરશે એ તો તમને અંતરાય નાખવા માટેનો એક પ્રયત્ન થયો, તો એ જીવને અંતરાય કર્મ બંધાશે એમ કે છે. શું જે નિંદા નો તમને કરે એને એ અંતરાય કર્મ એ વખતે બંધાય, કે એને પરમાર્થ પ્રાપ્તિમાં અંતરાય પડે. કેવો અંતરાય પડે? ભોગ ઉદભોગનો નહીં, પરમાર્થ પ્રાપ્તિમાં અંતરાય પડે એ પ્રકારનો એને કર્મ બંધાય. જેથી તેમ ન થાય તે અર્થે તમારે હાલ તો પર્યુષણમાં બહાર ન નીકળવા સંબંધી લોક પદ્ધતિ સાચવવી યોગ્ય છે. એ પણ એના પરિણામ જોઈને જરા કે લખતા હોય છે. જેને એ લોક પદ્ધતિનો વિકલ્પ જ ન હોય એ કઈ કઈ વિચાર ન કરે, એ તો કે ભાઈ જેને જે કહેવું હોય એ કયો, હું તો આ હેલો. શું જે યોગ્યતા હોય એના પ્રમાણમાં એને એને અનુકૂળ વાત લખે છે કે તમારે ત્યાં રહેવું, અને તમે ત્યાં નહીં રહ્યો તો લોકો ને અંતરાય કર્મ બાંધવાનું કારણ થશે, એના કરતા તમે ત્યાં રહેજો. શું યોગ્યતા જોઈને લખ્યું છે. આપણા મતમાં આમ થાય કોઈ પણ ફેરફાર ગુણના ગુણ પ્રાપ્તિના કારણે જ્ઞાનીઓ કરે એટલે મતાગ્રહીઓ ગુમા ગુમ પાડે. આપણામાં આવી એમ પરંપરા છે, આપણે ત્યાં તો આમ ચાલ્યું આવે છે, આમાં આમ ફેરફાર ન થવો જોઈએ, આમાં આમ ફેરફાર ન થવો જોઈએ, ગુણ અવગુણ નો વિચાર ન કરે, અહીંયા આમ ન થવું જોઈએ ને અહીંયા આમ થવું જોઈએ, કેમ કે અહીંયા પેલા આમ નથી થયું માટે આમ અત્યારે ન થવું જોઈએ, બધા આમ કે છે માટે આમ થવું જોઈએ. એમાં એમાં એને ગુણ અવગુણ મને શું ગુણ થશે, હા અથવા દેવ ગુરુ શાસ્ત્ર નું બહુમાન થશે, સત્પુરુષ નું બહુમાન થશે, તો એની અંદર દર્શન નો અનુભવ ઘટશે, એવો ગુણ નો વિચાર કર્યા વગર આપણે ત્યાં આમ નથી થતો માટે આમ ન થવું જોઈએ, આપણે ત્યાં આમ થાય છે માટે આમ થવું જોઈએ, એ મતાગ્રહ કહેવામાં આવે છે. આપણે ત્યાં આમ એટલે આપણા સંપ્રદાયમાં આમ, એ સંપ્રદાય બુદ્ધિ સંકુચિત બુદ્ધિ પાપની જનક ઉત્પન્ન થાય છે, એનાથી પાપની ઉત્પત્તિ થાય છે. એ એ જીવને ભવિષ્યની અંદર આત્મકલ્યાણની પ્રાપ્તિના નિમિત્તોમાં અંતરાય પડશે. આવા પરિણામ કરે ત્યારે કોઈ જીવ સત્પુરુષનો યોગ લાભ લેવા જાય અથવા કોઈ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરવા જાય કોઈ પણ પ્રકારે, તો એની નિંદા કરવી, એની વિરુદ્ધતા કરવી, તો પોતાને આત્મકલ્યાણમાં અંતરાય કર્મ બાંધે કે ભવિષ્યમાં એને આત્મ એવો ઉદય આવે કે આત્મકલ્યાણનો યોગ પ્રાપ્ત થવામાં અંતરાય આવે ને હું ભરીએ. યોગ હોય તો પણ યોગ ન થાય, કાંઈ ને કાંઈ અંતરાય પડે એની અંદર, બાધા ઉત્પન્ન થાય અને કલ્યાણની પ્રાપ્તિ ન થાય એવી પરિસ્થિતિ ઊભી થાય. હા, તો પણ એ પણ અંતરાય કર્મ બાંધવાનું કારણ છે. કોઈ ધાર્મિક પ્રવૃત્તિને વિષય કોઈને ધર્મ લાભ થાય, ધર્મનું કારણ, કારણનું કારણ કાંઈ બી પ્રાપ્તિની અંદર અંતરાયનું કારણ થાય છે. પોતાને આત્મ પરમાર્થ પ્રાપ્તિમાં અંતરાયનું કારણ છે, અંતરાય ઉત્પન્ન કરે છે. એટલે એવું ન કરવા યોગ્ય છે. વૈરાગ્ય શતક આનંદ ચોવીસી ભાવનાબોધ આદિ તમે આદિ પુસ્તકો તમે તથામાં ચારવાનું કરીને જેટલો બને તેટલો નિવૃત્તિનો લાભ મેળવ્યો. મહેતાજી એટલે ઘણું કરીને એમના પિતાશ્રી માટે મહેતાજી લખ્યું છે. મહેતા અટક હતી ને, રાવચંદ્રજીભાઈ મહેતા, મહેતા અટક હતો મને, એમના પિતાશ્રીના કદાચ સમવયસ્કો હોય સાથે મળીને તમારે આવા પુસ્તકો વાંચવા વિચારવા અને બને તેટલો નિવૃત્તિનો લાભ મેળવજો. સમાજ અને લોક પદ્ધતિમાં કાળ સર્વથા વ્રાકલો તેનો ક્ષણ નથી, જે એ વાત નથી. સમાજમાં કાળ ગાળો કે લોકોની પદ્ધતિને અનુસરવું, લોકો આમ કહે છે, લોકો આમ કહે છે, લોકો એમ નથી કહેતા, તારો અભિપ્રાય પણ એની અંદર ભળે છે માટે લોકોના બાને રજૂઆત થાય છે. એ પદ્ધતિમાં લાવણું એ મુમુક્ષુ જીવનું લક્ષણ નથી. લોક પદ્ધતિ લોક સંજ્ઞા કાળકૂટ ઝેર છે. કેવો ઝેર કીધું છે એને? કાળકૂટ ઝેર કીધું છે. દૂર રહેવું એનાથી. ગુણ અવગુણનો શું એનો સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ મુમુક્ષુ જીવમાં હોવી જોઈએ કે આમાં ગુણ શું થાય, આમાં અવગુણ શું થાય, આ આત્માને ગુણ શું થાય, આ આત્માને અવગુણ શું થાય, મારા આત્માને ગુણ શું, મારા આત્માને અવગુણ શું, એનો મુખ્ય વિચાર કરવો જોઈએ. લોકો શું વિચારશે એનો વિચાર મુમુક્ષુએ કરવો, તે મુમુક્ષુ જીવનું લક્ષણ નથી. બીજા શાસ્ત્રનો યોગ બનવો કઠણ છે. ક્યાં? વાણિયામાં. એમ જાણે ઉંકોર જણાવેલા પુસ્તકો લખ્યા છે. જે પુસ્તકો પણ વિશેષ વિચારવા યોગ્ય છે એ પુસ્તકો, એટલે ઉપરના પુસ્તકો પણ જે લખ્યા છે તે વિશેષ વિચારવા યોગ્ય છે. માતુશ્રી તથા પિતાશ્રીને પાય લાગણ પૂર્વક સુખવૃત્તિમાં છે એમ જણાવશો એટલે અમારા ખુશી ખબર આપજો આ પત્રથી. એમ અમુક વખત જ્યારે નિવૃત્તિને અર્થે કોઈ ક્ષેત્રે રહેવાનું થાય છે ત્યારે ઘણું કરીને કાગળપત્ર લખવાની વૃત્તિ ઓછી રહે છે અને આ વખતે વિશેષ ઓછી છે. ઠીક, સામાન્ય રીતે નિવૃત્તિ ક્ષેત્રમાં આવીએ છીએ ત્યારે કોઈને પત્ર લખવાની વૃત્તિ અમારી ઘટી જાય છે અને આ વખતે તો વધારે ઘટી ગઈ છે. શું એમને કાગળ લખ્યો છે ત્યારે ભેગું ભેગું લખી નાખ્યું છે કે હું આ દિવસ 10-15 દિવસ અહીંયા છું પણ બહુ પત્ર વ્યવહાર કરવાની મારી ઈચ્છા નથી. પત્રથી સમાગમ કરતા હતા પણ હવે આ દિવસોમાં તો પત્ર લખવાની પણ ઈચ્છા નથી રહેતી અને આ વખતે વિશેષ ઈચ્છા ઘટી ગઈ છે. પણ તમારો કાગળ એવા પ્રકારનો હતો કે જેના ઉત્તર ન મળવાથી શું કારણથી આમ બન્યું છે તે તમને ન જણાય, એટલે તમને કાંઈ તર્ક વિતર્ક વિશેષ થવાનું કારણ જાણીને આટલો ઉત્તર લખ્યો છે, નહીતર પત્ર લખવાની ઈચ્છા નથી. અમુક સ્થળે સ્થિતિ થવા વિશે ચોક્કસ નહીં હોવાથી મુંબઈથી કાગળ લખવાનું બન્યું નહોતું. અહીંથી ક્યાં જવું એવું પહેલેથી નક્કી નહીં કરેલું, નહીં તો કોઈ યોજના કરી હોય કે આ જગ્યાએ રહેશું. પણ એ ચરોતરમાં ખાસ કરીને ખેડા આણંદ જિલ્લામાં ના કોઈ ને કોઈ ગામમાં રહેતા હતા, પહેલેથી કઈ નક્કી નહીં હોય, ચોક્કસ નહીં હોય, એટલે એ રીતે મુંબઈથી કાગળ નહોતો લખો કે આ જગ્યાએ અમે જવાના છીએ, ટકાવીઠાથી પત્ર લખ્યો. એટલે એ તો એવું છે કે એને ભલે એમ લખ્યું કે તમારે લોક પદ્ધતિ સાચવવી, પણ એ તો નીકળી જાય લોક પદ્ધતિ સાચવા વગર. એને એમ થાય કે મારે શું, મારે તો મારું કરવું છે. એ 842 થયો, 843. એટલે અહીંયા એક પ્રશ્ન ઉઠે એવો છે કે બીજાને ભાવ બગડે માટે તો આપણે આપણું કાર્ય રોકી નાખવું કે નહીં, કે એ તો દિવ્યધ્વનિ સાંભળીને પણ જીવોના પરિણામ બગડીને સાતમી નરકી સુધી જવાના થયેલા, એટલે કાંઈ ભગવાનની વાણી અટકી જાય એવું બને નહીં. તો જે સત્કાર્યો છે તો સત્કાર્યો ભાવના અનુસાર થાય છે, થવા યોગ્ય ભાવના અનુસાર થાય છે, એમાં ભાવનાવાળાને દોષ નથી. ભાવનાવાળાને પોતાની ભાવનાનું ફળ છે અને અંતરાય કરવાવાળાને એના ભાવનું ફળ છે. એના ભાવનું ફળ ભાવના કરવાવાળાને બને છે એવું બનતું નથી. એની યોગ્યતા, એની યોગ્યતા જોઈને જવાબ આપ્યો છે. જેમ કે કોઈ મુનિરાજ છે, કોઈને ભાવલિંગી મુનિ થવાની યોગ્યતા પ્રાપ્ત થઈ ગઈ હોય, જ્ઞાની પુરુષ હોય, અને મુનિ દશા પ્રાપ્ત કરે તો કુટુંબ પરિવારના બધાના પરિણામ બગડે એવું હોય. ચક્રવર્તીને તો એમ થાય જ છે, કેમ કે ચક્રવર્તીના પરિવારમાં જે મિથ્યા દ્રષ્ટિ જીવો હોય છે એ તો હજારોની સંખ્યામાં હોય છે. 96,000 તો રાણી હોય છે, અને 1,000 કેટલા હોય, હે, એટલા પુત્રો હોય, એટલા એટલા એના વેવાઈ હોય, સાસુ સસરાઓ હાળાઓ હાવી હોય, કેટલું બધું હોય, તો ગામ ભરાયું હોય, બધાને ક્યાંથી યોગ્યતા સરખી હોય. ચક્રવર્તી દીક્ષા લે ત્યારે સમ્યક દ્રષ્ટિ રાણીઓથી મૂકીને મિથ્યા દ્રષ્ટિ રાણીઓ તો એના વાળ ખેંચી ખેંચીને રોગે, ગુરુદેવ કહેતો ને જંટિયા ખેંચે, આપણે ગુજરાત કાઠિયાવાડી ભાષા ઝાલાવાડી ભાષામાં એને જંટિયા કહે, એટલું બધું એને દુઃખ થાય. તો એને દુઃખ થાય માટે એ દીક્ષા ન લેવી, પ્રવચન સારનો અધિકાર મારતી વખતે ગુરુદેવ ખુલાસો કરતા બધાની પાસે યાતના કરે છે ને, એ માતા હવે મારે બીજી માતા કરવી નથી, મને રજા, હે પિતાજી મને રજા આપો, જે એને સ્ત્રી પાસે રજા માગે છે, પુત્ર પાસે રજા માગે છે, સામાન્ય વ્યવહાર લીધો છે. રજા ન આપે તો ન લેવી દીક્ષા કે એવું નથી કે એ તો એ આત્મા ઉપડ્યો એની ભાવના રોકી શકાય, એ તો કોઈ માને ન માને, કોઈ રજા આપે ન આપે, સુખી થાય દુઃખી થાય, શું એ બધું એના કારણે છે, એના પરિણામ એના કારણે ને પોતાના પરિણામ પોતાના કારણે, એમ બધે ન્યાય રીતે લાગુ પડે છે. 842 થયું, 843 માં મથાળું છે એ નમસ્કાર વચન જેમ મથાળામાં લે છે ને, એમાં જયવંત વર્તો જયવંત વર્તો, શું શ્રી શ્રીમદ વિતરાગ ભગવંતો એ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ પરમ હિતકારી પરમ અદભુત સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો ત્રિકાળ જયવંત વર્તો. ધર્મ સદાય જીવંત રહો, જોકે સદાય જીવંત રહેવા ન જ હોય છે, કેમ કે જગતમાંથી ધર્મ અને ધર્માત્માઓ ક્યારે પણ નિશેષ થતા નથી. કોઈ પણ ધર્મ ને ધર્માત્માઓ જગતમાં ત્રણે કાળ હોય જ છે, ન હોય એવું બનતું નથી, હંમેશા હોય જ છે. તો અહીંયા એ પોતાની ભાવના વ્યક્ત કરી છે અને એ ધર્મ છે એ કેવો છે એને એના વિશેષણો લીધા છે. એ આત્મધર્મ છે એ કેવો છે કે શ્રીમદ વિતરાગ ભગવંતે નિશ્ચિતાર્થ કરેલો છે. સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ જૈન પરમેશ્વર જિનેશ્વર દેવે નિશ્ચિતાર્થ કરેલો છે. આવો જ ધર્મ છે, આમ છે ને બીજી રીતે નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, એ રીતે વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો છે. એવો અચિંત ચિંતામણી સ્વરૂપ છે. ચિંતામણી તો ચિંતવે આપે, આ તો એના ફળ અચિંત્ય છે. ચિંતનમાં ન આવી શકે એવા જેના ફળ છે અથવા જેનું સ્વરૂપ છે એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ છે. અતિન્દ્રિય છે ને ધર્મ છે એ આત્માનું અતિન્દ્રિય પરિણમન છે અને તે ઇન્દ્રિય જ્ઞાનમાં સમાવિષ્ટ થતું નથી એટલે એને અચિંત્ય કહેવામાં આવે છે. મનથી ચિંતવી ન શકાય, મનથી કલ્પી ન શકાય, મનની કલ્પનામાં ન આવી શકે એવું જેનું સ્વરૂપ છે અચિંત્ય. મહિમા કર્યો છે શું? પરમ હિતકારી છે આ આત્માને, એ પરમ હિતકારી છે. ધર્મ છે એના જેવું બીજું હિત નથી. પરમ એટલે ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ હિતકારી છે. ચાર ગતિના જન્મ મરણના દુઃખ મટાડે, અહિત કેટલું ઓછું થાય. ચાર ગતિના જન્મ મરણના દુઃખ મટાડે, ચારે ગતિમાં પીડા બાધાના દુઃખ મટાડે અને ચારે ગતિમાં જે મૂંઝવણ થાય, ટેન્શન જેને કહે છે, આપઘાત કરે છે ને માણસો ટેન્શન, એ બધા જ પ્રકારના દુઃખનો અભાવ કરીને સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત બિરાજમાન થાય એવું પરમ હિત સાધ્ય થાય એ ધર્મના કારણે પ્રાપ્ત થાય છે. એવા હિતની પ્રાપ્તિ વિતરાગ ધર્મના કારણે થાય છે એટલે એને પરમ હિતકારી કહ્યો છે. એનાથી આગળ બીજું હિત નથી. પરમ અદભુત છે, મહા આશ્ચર્યકારી છે. કેટલું અદભુત છે? પરમ અદભુત છે. એનાથી કોઈ અદભુત જગતની અંદર વિષય નથી બીજો, એટલો અદભુત વિષય છે. સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર છે. દુઃખ મટશે કે નહીં મટે એવી શંકાની પણ જ્યાં કોઈ ગુંજાશ નથી કે અવકાશ નથી એવો નિશંક સર્વ દુઃખનો સંપૂર્ણ ક્ષય કરનારો છે. પરમ અમૃત સ્વરૂપ છે. જો અનુભવમાં પરમ અમૃત સ્વરૂપ છે. જેનો અનુભવ છોડવો ગમે નહીં, જે અનુભવથી છૂટવો ગમે નહીં. સંસાર મારી લીધું છે અનુભવી જીવની ભાવના એવી લીધી છે કે હવે પછીની મારી અનંત કાળાવલી આત્મતત્વના ભોગવટામાં રહો. કેમ કે ભોગવટો પરમ અમૃત સ્વરૂપ છે માટે એવું પરમ અમૃત સ્વરૂપ અને એવું સર્વોત્કૃષ્ટ છે. જગતમાં એથી કોઈ ઉત્કૃષ્ટ પદાર્થ નથી, ઉત્કૃષ્ટ કોઈ તત્વ નથી. એવું સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો. શાશ્વત એટલે ત્રણેય કાળ આવો ધર્મ હોય છે. એ ત્રણેય કાળ જયવંત વર્તો. જગતમાં આ ધર્મ તત્વનો અભાવ ક્યારે થતો નથી. કોઈ ક્ષેત્રે કોઈ કાળ પર્યંત અભાવ હોય પણ જગતમાં એનો સર્વથા અભાવ હોય એવું બની શકે નહીં. સર્વાત સિદ્ધિમાં તો ધર્મી જીવો મુનિરાજે જાય છે, દેવલોકમાં જાય છે. એ બધું ધર્માત્માઓ ત્યાં છે, ધર્મતત્વ ત્યાં છે. મહાવિદ્યમાં તીર્થંકર આદિથી માંડીને મુનિઓથી માંડીને સમ્યક દ્રષ્ટિઓથી માંડીને ધર્મનો પ્રવાહ ચાલુ ને ચાલુ રહે છે. આ હિનાધિક પણ આવ્યા કરે. અત્યારે 120 તીર્થંકર છે, વધીને 160 તીર્થંકર થાય ત્યાં, વધીને બધા થઈને 170 થાય, અત્યારે ઘટીને 20 થાય, એ વધઘટ થાય છે. પણ સર્વથા અભાવ થાય એ શાશ્વત વસ્તુ છે. એવો ધર્મ જૈવંત વર્તો, ત્રિકાળ જૈવંત વર્તો, એમ પોતે ધર્મનો મહિમા કરીને એ ધર્મની ભાવના ભાવે છે. શું ધર્મ પોતાને પ્રાપ્ત છે, એ ધર્મ પ્રતિગત થાવો, એ ધર્મ સંપૂર્ણ પરિપૂર્ણ થાવો, અને જગતના પણ બધા જીવોને એની પ્રાપ્તિ થાવ. એમાં તો કોઈ જીવને બાકી રાખતા નથી. વિશાળતા કેટલી છે ધર્મના, વિશાળ માનસ કેટલું છે એવું જો વિચારવામાં આવે તો આખા જગતનું કલ્યાણ થાવ એ અભિપ્રાયમાં ઉભા છે. એમાં એક પણ જીવને એ બાદ કરતા નથી. એટલી એટલી વિશાળ ભાવના અને એટલું વિશાળ માનસ ધર્મની પ્રાપ્તિની સાથે જોડાયેલું છે. આ અભિપ્રાય વગર વિચાર્યો પ્રત્યેક ધર્મીનો હોય હોય ને હોય ને, એ બધાનો મત આ અભિપ્રાય છે ને. અભિપ્રાય એટલે મત. અનંત જ્ઞાનીઓનો એક જ મત ને એક જ અભિપ્રાય હોય છે એમ વિચારવા
જોઈએ.
હા, એને ધર્મી થવું હોય એને એટલી વિશાળતા કેળવવી પણ જોઈએ, એને એટલી વિશાળતા કેળવવી જોઈએ. એટલે તો સંપ્રદાય બુદ્ધિનો બહુ જોરથી નિષેધ કરેલો છે. જ્ઞાનીઓએ સંપ્રદાય બુદ્ધિનો જોરથી નિષેધ કરેલો છે. હા, શ્રીમદજી એ લખ્યું ને, અમે કોઈ ગચ્છમાં નથી, મતમાં નથી, વાડામાં નથી, અમે તો આત્મામાં છીએ. મહાપુરુષો તો ગચ્છ મત વાડાના બંધન તોડીને બહાર નીકળી ગયા છે, પણ જે એમને સમજી શકતા નથી એવા જીવો એમના જ નામે નવો ગચ્છ ને મત ને વાડો પાછો બાંધી દે છે કે અમે ફલાણા વાળા, અમે ફલાણા વાળા, અમે સોમગઢ વાળા, અમે કાનજી સ્વામી વાળા, અમે શ્રીમદ રાજચંદ્ર વાળા, અમે સીતાંબર વાળા, અમે દિગંબર વાળા. હા, સંપ્રદાય બુદ્ધિ પાપની જનક છે, એ ભૂલવા જેવું, વિસ્મરણ કરવા જેવું નથી. આ વચનમાં ધર્મનો મહિમા કર્યો છે એમ કહો, કે એમણે સ્વાનુભૂતિનો મહિમા કર્યો છે એમ કહો. આપણે 15મી ગાથા હમણાં ચાલી ગઈ, સમસ્ત જૈન શાસન છે. સ્વાનુભૂતિનો મહિમા કુન કુન ભગવાને કેટલો કર્યો, કે આ સમસ્ત જૈન જૈન શાસનમ સર્વમ, જે સ્વાનુભૂતિ જેને પ્રાપ્ત થઈ એ સમસ્ત જીવન જૈન શાસન છે, એ જીવંત જૈન શાસન છે. સજીવન મૂર્તિ છે ને, એટલે એ જીવંત જૈન શાસન છે. આખું જીવ શાસન એ સ્વાનુભૂતિમાં સમાઈ જાય છે.